તારીખ 6/7/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 288 અને 289 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 136.
સમાજના લક્ષ્ય વાત છે. અહીંયા અત્યારે તીર્થંકર ભગવાનની વિયાતિ નથી, અને તીર્થંકર ભગવાનના નામે જ વિપરીત શ્રદ્ધાપૂર્વક ધર્મ સ્વરૂપ મનાવવામાં આવે છે. એની સામે જે સત્ય કહેવામાં આવે છે, સત્યનો અનુભવ કરીને સત્ય કહેવામાં આવે છે. વિપરીત શ્રદ્ધાને કારણે નરુચે શું થાય છે? સત્ય તો આત્માને રૂચે એવો વિષય છે, નિર્દોષતાનો વિષય છે. નિર્દોષતા પ્રત્યે લઈ જનારો માર્ગ છે. એવા સત્ય માર્ગનું પ્રતિપાદન પણ વિપરીત શ્રદ્ધાવાળાને ન રૂચે, વિપરીત શ્રદ્ધાને કારણે ન રૂચે, તો એનો કોઈ બીજો ઉપાય નથી. એને દુઃખ થાય એની માફી ચાહે છે, એ એક ઉદાર ચિત્તતા છે, ચિત્તની એ ઉદારતા છે કે સત્ય કહેવા છતાં, હિતની વાત કરવા છતાં દુઃખનું કારણ થાય તો ક્ષમા માગવામાં આવે છે. 104 ડિગ્રી તાવ હોય અને એને એમ કહે કે તમે મીઠાઈ ને બરફી ખાઓ તો એને ન રૂચે, ભાવે એવું નથી. ગમે તે ચીજ આપો, ગરમીથી મોઢું એવું થઈ ગયું હોય છે કે કોઈ પણ ચીજ એને રૂચે નહીં. તંદુરસ્ત માણસને જે ઘણી ભાવે એ રોગીને રૂચે નહીં, એવી પરિસ્થિતિ હોય છે. ત્યાં બીજો ઉપાય નથી. પણ સાથે સાથે એમ કહે છે કે ભાઈ, વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરા છે. પોતાના સત્ય સ્વરૂપનો અનાદર કરવો, નિર્દોષતાનો અનાદર કરવો, ગુણનો અનાદર કરવો, એમ છે. એમાં તો ગુણનો અનાદર કરવો, એવું જે માન્યતાના બળથી થાય છે, વિપરીત શ્રદ્ધાથી થાય છે, એનું ફળ નિગોદ છે. બહુ આકરું છે એટલે એનું ફળ નિગોદ છે. અનંત કાળે પણ જીવ આત્માની નજીક ન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. કુદરતમાં એ પરિસ્થિતિ ઊભી થાય છે. એ અનંત આકુળતા એને થાય છે, ઘણી આકુળતા એને થાય છે, એટલું દુઃખ થાય છે. ચાર ગતિના દુઃખ, ચાર ગતિમાં જન્મવાના દુઃખ, ચાર ગતિના મરણના દુઃખ, ચાર ગતિના અનેકવિધ પ્રકારની અશાતાના દુઃખ, રોગના દુઃખ અને માનસિક મૂંઝવણની અશાતાના દુઃખ, આવા વિવિધ પ્રકારના દુઃખના પ્રકાર છે. હોનારત થઈને માણસો દુઃખી થયા તો એક સામાન્ય રીતે કોઈને દુઃખ ન હોય એમાં પણ કેટલો ચિત્કાર થાય છે, અરે દુઃખી દુઃખીઓના દુઃખ મટાડો, દુઃખીઓના દુઃખ મટાડો, અનેકવિધ પ્રકારે અર્પણતા કરો, પોતાની ચીજ આપો. ભાઈ, એ સર્વ દુઃખથી, તમામ પ્રકારના સમસ્ત પ્રકારના દુઃખથી છૂટવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. જ્ઞાનીઓએ પુકારી પુકારીને આ વાત કરી છે. એ ચારેય ગતિના ભવભ્રમણના અને ચારેય ગતિના સાતા સાતાના અનેકવિધ પ્રકારમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે કે આત્મજ્ઞાન થાય તો જીવ મુક્ત થાય, નહીતર કોઈ રીતે મુક્ત થાય નહીં. એ જ્ઞાન વિપરીત શ્રદ્ધાના અભાવમાં થાય છે, વિપરીત શ્રદ્ધા સહિત એવું જ્ઞાન થતું નથી. અને એ વિપરીત શ્રદ્ધાના વેગમાં જીવ ચડે, ફળ બહુ આકરું છે, એના દુઃખનો પાર નહીં રહે. એ તો સહન ન કરી શકે, પણ એને જોનાર ને સાંભળનાર સહન ન કરી શકે એ પરિસ્થિતિ છે. તેથી તો કુમકુંદાચાર્યે કહ્યું છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો. બીજી વાત ન કરી, દ્રવ્યલિંગ થી વાત કરી, બધા પેટા પેદેમાં આવી જાય છે. દિગંબર મુનિ થાય અને મુનિ પણ મનાવે માને, એ સ્થિતિથી માંડીને વિપરીત શ્રદ્ધાની કોઈ સ્થિતિ કોઈ જીવને ન હો. બીજા જીવને તો ન હો, પણ જે અમારા સાથે વૈર વૃત્તિથી વર્તે છે એને પણ ન હો. સામાન્ય રીતે જગતના પ્રાણીઓ પોતાના વેરી દુઃખી થાય એમ ઈચ્છે છે, સહજપણે પોતાથી પ્રતિકૂળ ચાલે એને દુઃખ થાય એમ ઈચ્છે છે. સંતોની વાત જુદી છે, એટલે તો એને સંત કહે છે. અલૌકિક વૃત્તિ હોય છે એ એમ કહે છે કે જગતના કોઈ પ્રાણીને દુઃખી ન હોય એમ તો નહીં, પણ જે વૈર વૃત્તિમાં ઊભા છે એને પણ દુઃખ ન હોય. એમાં વિપરીત શ્રદ્ધા તો એને ન હો, એનું દુઃખ બહુ મોટું છે. દ્રવલિંગ છે ને, એ વિપરીત શ્રદ્ધા છે. સંસાર તત્વ લીધું છે પ્રવચન સારમાં, એને સંસાર તત્વ કહ્યું છે. પછી બીજા બીજા વિપરીત શ્રદ્ધા વાળા, સન્માર્ગનો વિરોધ કરનારા, સત્તત્વનો વિરોધ કરનારા, સંતોનો સત્પુરુષોનો વિરોધ કરનારા, એ પ્રકાર તો દુશ્મનને પણ ન હોય, ફળ બહુ આકરું છે, એ પ્રકાર તો દુશ્મનને પણ ન હોય. હા, અજ્ઞાન એ પહેલો દોષ છે, સમજણ નહીં હોવી એ પહેલો દોષ છે, અને પછી એ દોષની પરંપરા થાય ત્યાર પછીના દોષ છે. રસ્તા ઉપર ગુજરાત રાજ્યમાં દારૂની બોટલ લઈને નીકળે, પોલીસને પકડે, ભાઈ આ રાજ્યમાં દારૂનો પ્રતિબંધ છે. ત્યારે એક માણસ એમ કહે કે મને ખબર નથી આ કાયદાની, હું અજાણ્યો છું. ઇગ્નોરન્સ ઇઝ ફોલ્ટ, કાયદાની ભાષામાં શું કહે છે, ઇગ્નોરન્સ ઇઝ ફોલ્ટ, તારું અજાણપણું છે એ જ પહેલો દોષ છે. અને તને જ્યાં જરૂરિયાત લાગે છે ત્યાં કેટલું જાણપણું તું કરે છો, જ્યાં તારું પ્રયોજન છે, તારી જરૂરિયાતો છે, એ જરૂરિયાતની પ્રાપ્તિ કરવા માટે તું કેટલું જાણપણું, કેટલી માહિતી મેળવે છો, જિંદગી આખી ખર્ચી નાખે છો એની પાછળ. અને તારા જ આત્માનું હિત થાય એવા માર્ગને વિશે તારે કાંઈ સંશોધન કરવું નથી, કાંઈ શોધખોળ કરવી નથી, કાંઈ પ્રાપ્તિ કરવી નથી. એ એમ બતાવે છે કે તને દરકાર નથી એ વિષયની, એ દરકાર નથી. અને ઉપેક્ષા છે, અનાદર છે, એ પણ દોષ છે. એ અજાણપણે દોષ છે એમ એક ન્યાયે ભલે કહેવાય, તો પણ એને દરકાર કરી નથી. એ બાહ્ય સંયોગોની દરકારને વશ એણે અસંયોગી તત્વની દરકાર કરી નથી. બાહ્ય સંયોગોની દરકારને વશ કરી નથી. એને તો વશ છે કે નહીં, એનો તો પ્રયત્ન છે કે નહીં, એમ છે. મમતા સુધી આ વિષય મૂળાચારનો છે. અમારા દુશ્મનને પણ દ્રવ્યમ ન હો, કેમ કે ભગવાનના માર્ગનો વિરોધ છે. એમાં સત્ય માર્ગથી બીજા માર્ગને માર્ગપણે ચલાવવો, ચલાવતાને અનુમોદન દેવું, પોતે ચલાવવો, બીજા મારફત ચલાવવો, ચલાવવાને કર્મ કરાવવું, એ ફળ છે. એ કોઈ પણ પ્રકારે સંમત કરવા યોગ્ય નથી કે આમ હોય. એ કોઈ પણ પ્રકારે સંમત કરવા યોગ્ય નથી. બહુ ઊંડી વાત કરી છે. વિપરીત શ્રદ્ધાનું ફળ આમ તો પરંપરા એ નિરોધ છે, પણ વિપરીત શ્રદ્ધામાં કષાય મૂળ દ્રઢ થાય છે. કષાય તો દ્રઢ થાય છે, પણ મૂળથી કષાય દ્રઢ થાય છે. અને એ કષાયના ફળમાં અનેક પ્રકારના ચાર ગતિના જન્મ જરા મરણ અને વ્યાધિના ઉપાધિના પાર વગરના દુઃખ ઉભા થાય. આખું જગત છે, પણ થોડુંક વિચારવા જેવું એ છે કે સત્ય શ્રદ્ધાન થાય એવા સ્થાનમાં વિપરીત શ્રદ્ધા કરે એ મોટી ગડબડ છે. દ્રવ્યલિંગ લીધો ને, દ્રવ્યલિંગનો દ્રષ્ટાંત જૈન માર્ગ છે. અવિપરીત શ્રદ્ધા પ્રગટવાનો જ્યાં અવસર છે, અવકાશ છે, એવી તક છે, એવો પ્રસંગ છે, છતાં ત્યાં પણ વિપરીત શ્રદ્ધા જો જીવ છોડે નહીં, ફળ બહુ આકરું છે, ઘણું આકરું ફળ છે. એની ગંભીરતા આવી વાસ્તવિકતા સમજાવવી જોઈએ, ને વાસ્તવિકતા સમજાય તો એની ગંભીરતા આવે, ને ગંભીરતા આવે તો એનો યથાયોગ્ય પ્રયત્ન થયા વિના રહે નહીં. એક મરણથી છોડવું છૂટવા આકાશ પાતાળ એક કરે છે કે નહીં? ડાક્ટર એમ કહે કે કેન્સર થયું પણ, અથવા કેન્સર થવાના ચિહ્નો દેખાય છે, હજી એની તપાસ કરીએ અને ડિટેક્શન થાય એના ઉપર આધાર છે, ટેસ્ટ આવે એના ઉપર આધાર છે. દેખાય છે કે આ ગળાની ગાંઠ થઈ છે, અને તમે જે દુખાવાનો પ્રકાર બતાવો છો કદાચ કેન્સર હોય. આકાશ પાતાળ એક કરે. અમેરિકામાં કોણ રહે છે ત્યાં કાંઈ શોધ થઈ છે કે નહીં? લંડનમાં કોણ રહે છે ત્યાં કાંઈ શોધ થઈ છે કે નહીં? સ્વિટ્ઝરલેન્ડમાં થઈ છે કે નહીં? ફલાણે થઈ છે કે નહીં? ખરજ શું? તમે જે કહો, કોઈ અનકન્ડિશનલ સરેન્ડર થવા તૈયાર છે કે કોઈ શરત એમાં તૈયાર છે? આમ શરત રાખો તો બચવું છે, નહીં તો મારે પૂછવું, ભલે મરી જાઓ. બધી શરત માન્ય છે. એમ કે ગુલામ થઈ જાય તો કે ગુલામ તારો હાલ જિંદગી ભર, પણ મને બચાય ભાઈ. એક મરણથી છૂટવા એની વાસ્તવિકતા અને ગંભીરતા આ દર્દના દુઃખના હબાકામાં સમજાણી છે કે આ મરણ શું ચીજ છે.
બરોબર.
અને આ વધશે તો શું થશે એની વાસ્તવિકતા સમજાણી છે, અને એની ગંભીરતા આવે છે. તો કે છે કે અનંત જન્મ મરણના કારણને સેવવાનું મહા કેન્સર છે. વિપરીત શ્રદ્ધાન છે એ તો મહા કેન્સર છે. એની તું ઉપેક્ષા કરે છો, એ વિષયની ઉપેક્ષા કરે છો, તો આકરું પડશે ભાઈ, તને બહુ આકરું પડી જશે એમ કે છે. એટલે એમ કહે છે કે કોઈ પ્રાણીને જો કેટલી વિશાળતા છે, સંતોના હૃદયની વિશાળતા કેટલી છે. કોઈ પ્રાણીને અરે અમારા અમારી સામે દુશ્મન થઈને ઊભા હોય, અમારે કોઈ દુશ્મન નથી, એને એમ લાગતું હોય કે હું આનો વિરોધ કરું, અમારે કાંઈ નથી. તો પણ એવા જીવને પણ વિપરીત સ્થાન ગ્રેવલી ન હો, આમ એટલી વિશાળતાથી એ વાત લીધી છે. અમારે વ્યક્તિગત કોઈની સાથે વિરોધ નથી, બધા આત્માઓ છે. આત્મા છે એટલા એના પરમ સ્વરૂપે તો અમે બધાને પરમાત્મા જોઈએ, અમે તો બધાને સિદ્ધપણે જોઈએ. ભલે ને એ પોતાને સિદ્ધ ન માનતા હોય ને ગમે તેમ માનતા હોય કે હું તો ફલાણો ને ફલાણાનો વિરોધી, અમારે મને કઈ છે, અમારે મન તો એ સિદ્ધ પદમાં બેઠા છે. અમારે વ્યક્તિગત કોઈની સાથે વિરોધ નથી, તે બધા પણ દ્રવ્ય સ્વભાવે તો પ્રભુ છે, પરમપદમાં બિરાજમાન છે, એમનું આત્મપદ છે, એની શુદ્ધ સત્તા છે, એ અમારા જ્ઞાનમાં છે, એ અમારી સમજણમાં છે, અને અમને તો એની મુખ્યતા છે, તેથી એની વર્તમાન દૂષિત પર્યાય અમને ગૌણ લાગે છે. જેમ કોઈ બાળક ગમે તેમ લવારો કરે તો એને કંઈ એનું દુઃખ લગાડતા નથી, સમજે છે કે બાળક છે, એને બુદ્ધિ નથી, એટલી બુદ્ધિ નથી કે બોલાય કે ન બોલાય. એમ કોઈ અજ્ઞાન ભાવે પોતાને અહિત થાય એવી પ્રવૃત્તિ કરે તો દયાને પાત્ર છે, એ કાંઈ દ્વેષને પાત્ર છે. તે બધા પણ દ્રવ્ય સ્વભાવે તો પ્રભુ છે. એથી દ્રવ્ય તો તેઓ સાધર્મી છે, જગતના તમામ જીવો અમારા સાધર્મી છે. જૈન સંપ્રદાય વાળા સાધર્મી છે ને અન્ય સંપ્રદાય વાળા સાધર્મી નથી, એવો ભેદ પરમાર્થના પ્રકરણમાં નથી. વ્યવહારે ભલે એવો ભેદ ગણાતો હોય કે આ સંપ્રદાય વાળા સાધર્મી ગણો, કેમ કે નમસ્કાર મંત્રને માનનારા છે, નમસ્કાર મંત્રને બોલનારા છે. નવકારશી કરે છે કે નહીં, નમસ્કાર મંત્ર જે બોલતા હોય જમવા આવે, બીજા ન આવે. આયા તો કે છે કે આ સત્ય પીરસાય છે એમાં આખું જગત ભલે આવે, બધા અમારા સાધર્મી છે, એમાં કોઈ સંપ્રદાયનો ભેદ છે. હમણાં એક મુસલમાન નો કાગળ આવે છે, ઉત્તરાખંડ સિયોરમાં છે, રિટાયર્ડ માસ્ટર છે, અહેમદભાઈ જેવું કઈ નામ. કાનજી સ્વામીને હું સાંભળવા ઘણી વાર જતો હતો અને મને તમારું સાહિત્ય બહુ રૂચે છે, જૈન ધર્મનું સાહિત્ય. ભલે હું ધર્મે મુસલમાન છું, કુ ધર્મે, પણ મને તમારું સાહિત્ય બહુ રૂચે છે. મેં સાંભળ્યું છે કે કાનજી સ્વામીનું કોઈ પુસ્તક બાદ પડ્યું છે, ફલાણું છે ફલાણું, અમને મને સાહિત્ય મોકલ્યું. મારી પાસે ખરીદ કરવાના પૈસા નથી, એમને કહે છે રિટાયર્ડ માણસ છું, ગરીબ માણસ છું, મફત મોકલી શકો તો સારું, મોકલી નહીં મોકલવાનો પ્રશ્ન નથી. કેમ કે આ તો ગુરુનો ઉપદેશ જ એ છે કે આખા જગતના સર્વજીવો સાધર્મી છે, એમાં સંપ્રદાય વાળાને બીજો ભેદ પાડવાનો પ્રશ્ન રહેતો. દિગંબર શ્વેતાંબર હે લિપિમાં લખાણું છે, ભાષા તો પારિભાષિક ભાષાનો તો મળવો બહુ મુશ્કેલ પડે. ગુજરાતી માં કાગળ આવે છે, કાગળ ગુજરાતી માં આવે છે, બે ત્રણ કાગળ આવે. જોઈશું ભગવાન ના સમોસરણ માં તો તિર્યંચો પણ આવે છે. મનુષ્ય ગતિ થી બહાર ના નીચી ગતિ વાળા જે પુણ્યવંત તીર્થંકરો છે, પુણ્યવંત પ્રાણીઓ છે, તિર્યંચોમાં પણ જે પુણ્યવંત છે, ભગવાનની વાણીનો યોગ થાય એવા જેના પુણ્ય છે. દેવો તો પુણ્યવંત છે, દેવો આવે છે, પણ તિર્યંચો પણ આવે છે, એમાં કાંઈ ભેદ નથી. નાત જાતનો ને ગતિનો એ ભેદ નથી. એને તો આત્માની જાતિ થી જોવામાં આવે છે. કે છે કે દ્રવ સ્વભાવે તો તે બધા પણ પ્રભુ જ છે. એથી દ્રવ્ય તો તેઓ અમને સાધર્મી છે, સાધર્મી સમાન સરખા ધર્મ વાળા. સાધર્મી એટલે સરખા ધર્મ વાળા, પ્રેમની શ્રદ્ધા બરાબર નથી. સરખો ધર્મ ક્યાં રહ્યો? કે એના દ્રવ્યમાં જે ધર્મો છે એ સરખા છે, એમાં આ વાત છે. એની શ્રદ્ધાનો ધર્મ સરખો નથી એ તો ખબર છે, પણ એના દ્રવ્યમાં જે ગુણધર્મ છે એ અમારામાં જે ગુણો છે એનામાં છે, તેથી તે અમારા સાધર્મી છે એમ અપેક્ષા છે. તેથી અમને સંભાવ છે, સરખો ભાવ છે. એ જૈન જિનેન્દ્રના ભક્તો નથી એમ કરીને અમે એને તરછોડતા નથી, એને હડસેલો મારતા નથી. સમનભદ્ર સ્વામીએ તો સ્તુતિ એવી કરી છે જિનેન્દ્ર ભગવાનની કે હે જિનેન્દ્ર ભગવાન, આપે કદી આ ભક્ત મારો છે એમ કદી જોયું નથી. અહીંથી લીધું, ઉલીકોરથી ન લીધું, કે બીજા પ્રત્યે આપે કદી એમ નથી વિચાર્યું કે આ મારો ભક્ત નથી. જેમ જગતમાં અન્યમતિમાં એવા ઈશ્વરની કલ્પના કરવામાં આવે છે, છે નહીં કોઈ એવો ઈશ્વર, પણ જે પોતાના ભક્તો હોય એને સહાય કરે ને પોતાના ભક્તો ન હોય એનું આરાધન ન કરે, એને ન માને એને દુઃખ દે, માને એને સુખ દે, ન માને એને દુઃખ દે, એવી કલ્પના લૌકિક કલ્પનાથી તદ્દન જુદો પ્રકાર છે. મારું તમારું એવો વિભાગ આપે કદી કોઈ પ્રાણી વિશે કર્યો નથી. એવા પ્રાણીઓ છે ખરા કે જે પ્રગટપણે જિનેન્દ્રને માને છે અને જે પ્રગટપણે જિનેન્દ્રને માનતા નથી, છતાં આપે કદી એવો ભેદ પાડ્યો નથી. એનો અર્થ શું છે કે આપને તો આપના કેવળ જ્ઞાનમાં સર્વ જીવ અને અજીવ જ્ઞેય માત્રપણે છે. જ્ઞાન ને જ્ઞેય એક સરખું જ્ઞાન, વિતરાગી જ્ઞાન એક સરખું, સંભાવી જ્ઞાન એનો વિષય પણ એક સરખો. આ ઠીક અને આ ઠીક એવું આપના જ્ઞાનમાં ક્યારેય પરિણમન થતું નથી. જો કે સાધક અવસ્થા મૂળમાંથી ઊભી જ અહીંથી થાય છે, કે જે ઈષ્ટ અનિષ્ટ પણ પરિણામમાં થાય છે તે જીવને પોતાને જ બાધક છે, કર્મબંધનું કારણ છે, રાગ દ્વેષ ભય છે. અને એવું ઈષ્ટ અનિષ્ટપણું મટાડવું તે જ વિતરાગતા છે. વિતરાગતામાં તો એ ઈષ્ટ અનિષ્ટપણાને જ મટાડવું, પહેલાં અભિપ્રાયને મટાડવામાં આવે છે અને પછી પરિણતિને પણ મટાડવામાં આવે છે. કોઈ પદાર્થ ઈષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી, કોઈ લાભનું કારણ નથી, કોઈ નુકસાનનું કારણ નથી. એવું પદાર્થોનું ભિન્ન વાસ્તવિક સ્વરૂપ છે. ભિન્ન છે એટલે લાભ નુકસાન કરી શકતા નથી, એવું એનું ભિન્નપણું જાણીને એ સંબંધીના અભિપ્રાયને તોડીને એના પરિણામને પણ મટાડવામાં આવે છે. એ મૂળમાંથી જ અહીંથી તો એનું સાધકપણું શરૂ થાય છે. મુમુક્ષુના ભૂમિકામાંથી આ પ્રયત્નનો પહેલું પગરણ આ છે. પ્રયત્ન અહીંથી શરૂ કરે છે, કેમ કે ઈષ્ટ અનિષ્ટપણામાં એ ઊભો છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ ઈષ્ટ અનિષ્ટપણાના પરિણામમાં ઊભો છે, અને ઈષ્ટ અનિષ્ટપણું પોતાનું મટે એ પહેલી વાત એને શરૂ કરવી છે.
બરોબર.
ત્યારે એ વિચારે છે કે અન્ય પદાર્થ ઈષ્ટ અનિષ્ટ છે, જો હોય તો ઈષ્ટ અનિષ્ટપણું મટશે નહીં મારું. માટે પદાર્થનું સ્વરૂપ વિચારતા તે કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી, એમ એ આગમથી ન્યાયથી જાણે છે. અને એ રીતે પોતાના જ્ઞાનને પરિણમનમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. એ જાણપણારૂપ જે જ્ઞાન થયું એને પરિણમવાનો એ પ્રયત્ન કરે છે. એનું પહેલું પ્રથમ પગથિયું જ પ્રયત્નનું આ રીતે ચાલે છે. તેથી અમને સંભાવ છે એમ કહ્યું. સંભાવ છે એટલે રાગ દ્વેષ નો વિષમભાવ અમને નથી એમ કહેવું છે અનર્પિતપણે, કે રાગ દ્વેષ નો જે વિષમભાવ છે એ અમને નથી. બધા એક સરખા જીવો છે. બધા જીવો પોતાના સ્વરૂપને જાણીને અનુભવીને આત્મિક સુખ શાંતિને પામો આવી વિશાળ ભાવના છે. જગત આખું પામો એવી વિશાળ ભાવના છે. ભલે પામે ન પામે એ જુદી વાત છે, એ તો ભાવનાની વાત છે.
બરાબર.
પામના છે એટલે પામશે જ એ પ્રશ્ન નથી, ભાવના છે એટલે કેમ પામતા નથી એની ભાવના એના સ્થાનમાં યોગ્ય છે. ૨૮૮ નંબર નું ગુરુદેવની હૈયાતીમાં આવા ઘણા વ્યક્ત ભાવો જે સંતનું સંતપણું શું છે અને જીવને અહિતનો નાશ કરવા માટે કેટલું ઉપકારી છે એવા ઘણા ભાવો પ્રત્યક્ષ અનુભવ ગોચર થતા. ૨૮૯ સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી હું મોહ રાગ દ્વેષ રહી છું. તેથી સમ્યક દ્રષ્ટિને એમ હોતું નથી કે શુભ અને અશુભ બંને સરખા છે અને માટે ભલે અશુભ આવે અથવા થાય. આવો વિપર્યાસ સમ્યક દ્રષ્ટિને થતો નથી. સમ્યક દ્રષ્ટિને થતો જ નથી, પણ જેને સમ્યક દ્રષ્ટિ થવું છે એને શુભ અને અશુભ સરખા છે એવી વાત સાંભળતા આવો વિપર્યાસ થવો જોઈએ નહીં એમ આમાં સંકેત રહેલો. પરમાર્થનું પ્રતિપાદન સાંભળીને કેટલાક અપાત્ર જીવો એને વિપર્યાસમાં ખેંચી જાય છે. તો પરમાર્થ હે તો શુભ અશુભ બંને સરખા છે, અશુભ થાય તો મને શુભ થાય, તો ભલે ને અશુભ થાય ભલે ને અશુભ આવે. ભાઈ એમાં તો તારી અશુદ્ધિની રુચિ વધી છે એ લક્ષણ પ્રદર્શિત થાય. એ અશુદ્ધિ વધારવા માટેની વાત નથી, પણ શુદ્ધિ પ્રાપ્ત કરવાની વાત છે. અશુદ્ધિનો નાશ કરવાની એમાં વાત છે. જે ઉપાયથી અશુદ્ધિનો નાશ થાય એવા જ વચનો દ્વારા અશુદ્ધિની રુચિનું પોષણ કરવામાં આવે તો આથી મોટો બીજો વિપર્યાસ કયો હોય શકે કે જેનાથી જે શસ્ત્રથી સંરક્ષણ થાય એ જ શસ્ત્રથી એને આત્મઘાત કર્યો. આમ થયું, બીજું કઈ થયું નહી. સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે અથવા શુદ્ધ નિશ્ચય નહીથી શુદ્ધાત્મ સ્વરૂપનું એવું પ્રતિપાદન કરવામાં આવે છે કે આત્મા મોહ રાગ દ્વેષ રહિત છે, આત્મા શુદ્ધ છે. શુદ્ધ નિશ્ચય નહીથી આત્મા શુદ્ધ છે, મોહ રાગ દ્વેષ એના સ્વરૂપ. બંને ચાંડાળના દીકરા છે. પછી એક બ્રાહ્મણને ત્યાં ઉછરો છે, એક ચાંડાળના ઘરે ઉછરો છે, પણ બંને જાતે ચાંડાળ છે. આ દ્રષ્ટાંત આવે છે પુણ્ય પાપ અધિકાર. છતાં અશુભ ભલે થાય એવા અશુભની અનુમોદનાનો ત્યાં અવકાશ છે નહીં એ વાત નથી. ત્યાં એ તો ઘણા વિપર્યાસના લઈ જનારો પ્રકાર છે. એ પ્રકાર તો સદંતર ત્યાં હોવો જોઈએ. જે ઉપદેશમાં શુભનો નિષેધ કરવામાં આવે છે એ ઉપદેશમાં કયા વિના અશુભનો નિષેધ છે? કહેવાની જરૂર નથી કે ત્યાં અશુભનો નિષેધ છે, એમ કહેવાની જરૂર હતી. જેને 5 પૈસાનું નુકસાન ખમવું નથી એને 5000નું નુકસાન ખમવું છે એ વાત ક્યાંથી આવી? એ વાત તો ક્યાંય હોય શકે? એટલે એવા શુદ્ધ નિશ્ચયના ઉપદેશને વિકૃતપણે અશુદ્ધતાની રૂચિથી ખેંચી જવો એમ ધ્યાન દોર્યું છે. લાલ બત્તી મૂકી છે. લોકો કોઈ એમ કહે છે એટલા માટે આવું થાય છે માટે નિશ્ચયનો ઉપદેશ દેવો જોઈએ નહીં. પણ ઉપદેશ કોઈ પણ સ્તરનો હોય, કોઈ પણ તબક્કાનો હોય, કોઈ પણ સ્ટેજના ઉપદેશમાં પોતાની અપાત્રતાને કારણે વિપર્યાસમાં જવું એ તો ગમે ત્યાંથી સંભવિત છે અને શક્ય છે. એમાં નિશ્ચયના ઉપદેશથી એમ થાય એમ વિચારવા યોગ્ય નથી. તમામ પ્રકારના ઉપદેશમાંથી વિકૃતિમાં આવવું એ તો પોતાની અયોગ્યતાને વશ બને છે, એમાં બીજો કોઈ ઉપાય નથી. તેથી ઉપદેશ બંધ કરી દેવો, અમુક કક્ષાનો ઉપદેશ ન દેવો એ પ્રકાર હોઈ શકે. અને ઉપદેશ દેનારાઓએ તો જ્યાં જ્યાં ભયસ્થાન છે ત્યાં લાલ બત્તી મૂકી જ છે. આ રસ્તે નીકળીએ છીએ તો બધા જુદી જુદી જાતના બોર્ડ ને સિગ્નલ આવે છે કે અહીંયા આવો વળાંક છે, આ દિશાનો વળાંક છે, આટલો ભયંકર વળાંક છે, સહેજ માત્રમાં એક્સિડન્ટ થાય એવો વળાંક છે. બધા એના જુદા જુદા ચિહ્ન મૂક્યા છે. અહીંયા નાળું હાંકડું છે, અહીંયા ચઢાણ છે, અહીંયા ઉતરવાનું છે. બધા સિગ્નલ આપે છે કે નહીં? ટ્રાફિક સાઇન્સના બધા બોર્ડ હોય છે કે નહીં? એમ આ માર્ગમાં પણ જ્ઞાનીઓએ, સંતોએ, તીર્થંકરોએ બધી વાત કરી છે કે જો ભાઈ આ વાત કરી છે એમાંથી પાછો આ બાજુ જતો નહીં, મિત્ર પાછો એથી જઈશ, રસ્તાથી નીચે ઉતરી જઈશ. એમ બધી વાત કરી છે, નથી કરી એવું કાંઈ. ભલે પોતે વિકૃતિમાં નથી આવ્યા પણ એટલા વિચિક્ષણ છે, પોતે એ વિકૃતિમાં નહીં હોવા છતાં એટલા વિચિક્ષણ છે. કહે છે કે ભલે અશુભ આવે એવો ભાવ શુભ અશુભ સરના સરખાપણાનો ઉપદેશ સાંભળીને સ્વપ્ન માત્રમાં પણ થવો જોઈએ નહીં. સ્વપ્ને એ વાત તો હોવી જોઈએ નહીં. નહીં એમ કહે છે. સમ્યક દ્રષ્ટિને પણ હવે બીજું પડખું બતાવે છે. સમ્યક દ્રષ્ટિના આચરણમાં, શ્રદ્ધાંતમાં, જ્ઞાનમાં, સિદ્ધાંતમાં, ગમે તે રીતે એને વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે, સ્વીકાર્યું છે, તો પણ એના આચરણમાં શું બને છે? રાગ છે, તેથી હજી ચારિત્ર મોહનો રાગ છે, તેથી અશુભથી છૂટવા તે વાંચન, શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર શ્રવણ, તત્વ વિચાર, ભક્તિ, તીર્થયાત્રા, દયા, દાન, પૂજા, અનેક પ્રકારે એ પ્રવર્તે છે, એ આચરણમાં એવું કરતા જોવામાં આવે છે. એ શુદ્ધિના મંદ પુરુષાર્થના કાળમાં પરિણામ અશુદ્ધિમાં ન ચાલ્યા જાય એટલે ત્યાં એ શુભ ભાવની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વક કરતા જોવામાં આવે છે. સિદ્ધાંતમાં એને ઉપાદેય નથી માન્યો, એનો સિદ્ધાંત એ નથી કે તેથી તે એને ઉપાદેય છે, છતાં પણ તે આચરણ એ કરતા જોવામાં આવે છે, બુદ્ધિપૂર્વક કરતા જોવામાં આવે છે. કે ઊંઘમાં કરે છે, બુદ્ધિપૂર્વક, વ્યવસ્થિત, વિચારપૂર્વક કરે છે, બુદ્ધિગમ્ય રીતે કરે છે. ભગવાનના દર્શન કરવા મંદિર આવે છે તો ઘરેથી વિચાર કરી નીકળે છે કે એમને ધૂનમાં છે, ભગવાનના દર્શન કરવા છે, શાસ્ત્ર વાંચવું છે, શાસ્ત્રમાં શું કે છે, એનો બધો વિચાર. એ તમામ પ્રકારની પ્રવૃત્તિમાં શુભ પરિણામનું આચરણ છે. પ્રયત્નથી પણ સાવધાની છે આટલી, પ્રયત્ન એટલે અહીંયા સાવધાનીથી પણ અશુભ છોડીને શુભ કરો એમ શાસ્ત્રમાં ઉપદેશ આવે. જે ઉપદેશનો વિષય છે એમાં તો આ પણ ઉપદેશ છે કે અશુભ તો કરો જ નહીં, પ્રયત્નથી પણ, સાવધાનીથી પણ અશુભ છોડીને શુભમાં આવો, વિશેષ પ્રયત્નથી, સાવધાનીથી શુભને છોડીને શુદ્ધતામાં આવો એમ વાત છે. એવો ઉપદેશ આવે છે કે પ્રયત્નથી પણ અશુભ છોડી શુભ કરો એમ શાસ્ત્રમાં ઉપદેશ આવે છે. બધી વાતો કરી છે, એકે એક પડખા ચોખ્ખા કર્યા છે. જે વિષય હાથમાં લીધો છે એનું ચારે બાજુથી પરિજ્ઞાન કરાવવામાં આવ્યું છે. એમ નથી કે અડધી વાત કીધી છે ને અડધી નથી કીધી, માટે લોકો સ્વચ્છંદે ચડે છે એમ છે. ચરણાનુયોગમાં આવે છે અને ગુરુદેવના પ્રવચનમાં પણ એ બધી વાતનો સ્પષ્ટીકરણ ચારે પડખેથી આવ્યું છે. ભલે નિશ્ચયની પ્રધાનતા વાળો ઉપદેશ હતો તો પણ બીજા પડખાની વાત એકદમ ચોખ્ખી કરીને આવી છે એમ છે. પ્રયત્નથી પણ અશુભ છોડી શુભ કરો એમ શાસ્ત્રમાં ઉપદેશ આવે છે. પાછા સાથે સાથે આવી વાત આવે ત્યારે એમ કહેતા જાય કે શુભની રુચિ કરાવવા માટે આ વાત કહેતા નથી. શુભ કરો એવો ઉપદેશ શાસ્ત્રમાં આવે છે એમ શાસ્ત્રની સાક્ષી આપે ત્યારે શુભની રુચિ વાળાને એમ થાય કે જો અમારું ભણ આવ્યું, એ અમારું આવ્યું, એ અમારું પણ આવ્યું, જો અમારું આવ્યું ના એમ તને ચોંટી જવા માટે વાત કરી જ્ઞાન કરે. એ તબક્કે કોઈ પણ માણસ નુકસાન ખમી શકે એવો હોય, લાખોપતિ હોય, શ્રીમંત હોય, નુકસાન ખમી શકે એવો હોય તો પણ અમથું અમથું નુકસાન તો થોડું પણ કોઈને કરવું નથી. બે ચાર આનાનો સિક્કો, 10-20 પૈસા, 25 પૈસાનો સિક્કો નીચે પડી જાય તો પણ વાંકો વળીને રસ્તામાંથી લઈ પરચું ગણતા ગણતા શાકભાજી નીચે પડી જાય, જવા દે, પડી ગયા એટલા પડી ગયા, એમાં હું આપણે ક્યાં તૂટો છે. જાણી જોઈને તો દસ પૈસાનું પણ નુકસાન કરવા તૈયાર, ભલે ને લાખો હોય ઘરમાં. એમ આ વિવેક નો વિષય છે કે શુભ કરતા અશુભ તો આત્માને વધારે નુકસાનકારક છે, વધારે દુઃખદાયક છે. તેથી જેને શુભે કરવું નથી, થોડું પણ નુકસાન નથી ખમવું, એને વધારે નુકસાન ખમવું છે, એ વાત ક્યાંથી આવી? એ વાત ન્યાય સંગત છે? શુભ અને અશુભ પરમાર્થે સરખા છે. પરમાર્થના દ્રષ્ટિકોણથી એક બાજુ પરમાર્થ હોય તો બીજી બાજુ શુભ ને અશુભ એક કક્ષામાં રાખવામાં આવે છે. કેમ કે બંને અશુદ્ધતા વાળા છે, બંનેમાં અશુદ્ધતા છે, થોડી ઘણી પણ જાતિ તો અશુદ્ધતાની ને, તીવ્ર મંદ પણ જાતિ તો અશુદ્ધતાની ને. તેથી તેને એક જાતમાં ગણીને પરમાર્થે સરખા છે એમ કહેવાય છે. તો પણ પોતાની ભૂમિકા પ્રમાણે સાધકને ચોથા પાંચમા છઠ્ઠા ગુણ સ્થાનમાં જ્યાં બુદ્ધિપૂર્વકના રાગ સહિતના પરિણામની પ્રવૃત્તિ છે ત્યાં તે ભૂમિકા પ્રમાણે અશુભ કરતા શુભમાં રહેવાનો વિવેક હોય છે. અશુભ છોડીને શુભમાં આચરણ કરવાનો વિવેક તો એને સહજ જ હોય છે. એમાં એ અશુભમાં ભલે અશુભ આવે, શુભ ને અશુભ સરખા છે એ સિદ્ધાંત ત્યાં આચરણમાં લાગુ કરતા નથી. અશુભ છોડીને શુભમાં પ્રવર્તે છે. આ મુનિ દીક્ષા અંગીકાર કરે છે એમાં મોટો ફેરફાર તો એ છે. સર્વ સાવધયોગનો ત્યાગ કરે છે. સાવધ એટલે પાપ, તમામ પ્રકારના પાપ યોગનો ત્યાગ છે. પહેલો તો મૂળ વાત તો એ છે. અંદરમાં પુરુષાર્થ ઉકળું 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 થઈ રહ્યો છે, એમાં એને ખ્યાલ આવે છે કે આ જે ગ્રસ્થને યોગ્ય ચોથા અથવા પાંચમા ગુણ સ્થાનને યોગ્ય જે સંયોગ છે ને, એ સંયોગ પ્રત્યેના જે પરિણામ છે, એ પરિણામમાં વર્તતી જે અશુદ્ધિ છે, કષાય છે, એ કષાય હવે મારાથી સહન થાય એવું નથી. અસહ્ય પરિસ્થિતિ છે એને. તેથી સહજ માત્રમાં એને છોડે છે. દુઃખે કરીને નથી છોડતા, અરે રે આ બધું મારું છે ને હવે હું છોડું છું, સહન કરું છું, એને એને છોડવાના દુઃખને મારે સહન કરવું છે એમ એવા પરિણામથી છોડતા નથી. આ ભોગ ઉપભોગ છે એનું સુખ મને છે, એ સુખને છોડું છું એમ નથી. એ ભોગ ઉપભોગના પરિણામનું દુઃખ છે અને એ દુઃખને છોડવાની વાત છે. સુખને છોડવાનો પ્રકાર ત્યાં છે, એ સુખ જ નથી ને, એ તો દુઃખ છે, એ પરિસ્થિતિ છે. એટલે શુભ અને અશુભ પરમાર્થે સરખા છે એમ જાણે છે, એવું પરમાર્થનું પરિણમન પણ એની ભૂમિકામાં વિતરાગતાનું ઊભું થયું છે, તો પણ બાકીનું જે સરાગી પરિણામ છે એમાં એ વિવેક કરે છે. બહારનો વિવેક રાગ સહિત સરાગ દશામાં થાય છે. સંપૂર્ણ વિતરાગ થાય એને બહારના વિવેકનો કોઈ પ્રસંગ છે
નહીં,
અને એને બહારના વિવેકનો કોઈ ઉદય પણ પ્રસંગ નથી ને. હવે ઉદય પણ નથી, પરિણામમાં એ નથી ને બહારમાં સંયોગમાં પણ એ નથી. એ તો અરિયંત દશામાં હોય ત્યારે આકાશમાં 500 ધનુષ નીચે બિરાજે છે અને ત્યાં કોઈ ઉદયનો પ્રસંગ છે
નહીં.
તીર્થંકર જેવાને ઉદય હોય છે તો પણ એ કાંઈ સામું જોતા નથી. ભલે સો ઇન્દ્રોના ભલે સો ઇન્દ્રો આવીને એને નમસ્કાર કરતા, એ સામું જોતા નથી. એટલે એમને તો ઈષ્ટ અનિષ્ટ ને શુભ શુભ નો કોઈ પ્રસંગ છે. સિદ્ધ પરમાત્માને તો સવાલ નથી, પણ સાધક દશામાં પોતાની ભૂમિકા પ્રમાણે, જે તે ગુણ સ્થાનની ભૂમિકા હોય તે પ્રમાણે, ચોથા ગુણ સ્થાને હોય તો એ ગુણ સ્થાનના પ્રમાણમાં, પાંચમા ગુણ સ્થાને હોય તો એ ગુણ સ્થાનના પ્રમાણમાં એની રાગની પરિણતિ હોય છે અને એની શુદ્ધતાની પરિણતિ હોય છે. જેમ જેમ વિતરાગતા અને શુદ્ધતા વધતી જાય છે, અંતર વિતરાગતાના અભ્યાસના કારણે સ્વરૂપના જ્ઞાન ધ્યાનની આરાધના અને સાધનાના કારણે જેમ જેમ સ્વરૂપ સ્થિરતા વધતી જાય છે, તેમ તેમ એમનો રાગ ઘટતો જાય છે. રાગ ઘટતો જાય છે એમાં અશુભ તીવ્ર અશુદ્ધિ હોવાથી અશુભ ઘટતું જાય છે અને પછી શુભ પણ ઘટતું જાય છે અને સરવાળે શુભાશુભ બંનેનો છેદ થઈને એકલી વિતરાગતા થઈ જાય છે. એ સાધની સિદ્ધિ છે. પણ રાગમાં છે ત્યાં સુધી આવો વિવેક હોય છે, એટલે અશુભમાં ન જતા એ શુભમાં રહે છે. આમ કહેવામાં બતાવવામાં આવે છે તો પણ સાધકને કોઈ પરિણામનું કર્તૃત્વ નથી, એ વાત, એ સિદ્ધાંત સમજીને આ બધા વચનનો પ્રયોગ સમજવાનો છે. અશુભથી બચવા શુભમાં રહે છે એટલે પરિણામના કર્તૃત્વથી પરિણામને કરે છે એમ માનવા યોગ્ય નથી. એ સહજ જે સાવધાનીને સહજ પ્રકાર થઈ જાય છે અને કરે છે એમ કહેવામાં આવે છે. જે સહેજે સહેજે એની ભૂમિકા પ્રમાણે એની યોગ્યતા વશ જે ભાવ થઈ આવે છે એને એણે એમ કર્યું એમ કહેવામાં આવે છે બતાવવા માટે. બાકી એ સહજ થાય છે એમ લેવું. એને વિવેક હોય છે, એને વિવેક કરે છે એમ કહેવાય છે, અને વિવેક હોય છે એમ પણ કહેવામાં આવે છે. અને તેવો વિકલ્પ પણ એને આવે છે. સામે અનેક પ્રકારના ઉદય હોય તો એને એવો વિકલ્પ આવે છે કે અશુભ માં એને હઠવાનો વિકલ્પ આવે છે, અશુભથી હઠવાનો વિકલ્પ આવે છે, અને તેથી એને કોઈ ને કોઈ પ્રકારના શુભ ક્રિયા અને શુભ પરિણામ કરવાનો વિકલ્પ એને આવે છે. વિકલ્પ પૂર્વક કરે છે તો પણ એમાં કર્તૃત્વ નથી. આમ છે એ સાથે સાથે સમજી લેવું જોઈએ. એ પડખું ચોખ્ખું કર્યું છે અહીંયા. પરમાર્થે શુભાશુભ સરખા છે અને શુભ ને અશુભ બંને ઉપાદેય નથી, તો પણ આચરણમાં સરાગ દશામાં વિવેક બરાબર હોય છે એમાં વિવેક છોડવાની વાત નથી. તેમ વિવેકનો વિષય પ્રતિપાદન કરે ત્યારે વિવેકને વળગીને પરમાર્થ છોડવાની વાત પણ સાથે સાથે નથી નથી ને નથી. આમ બધી વાત એક સાથે છે. કહેવામાં ભલે ક્રમ પડે, બધા પડખાથી એક સાથે ન કહી શકાય. દિવ્ય ધ્વનિની જેમ દિવ્ય ધ્વનિમાં એ વ્યવસ્થા છે, જાણે બધા પડખેથી કહે છે એમ લાગે. સદમસ્તો ક્રમે ક્રમે સમજાવે છે એમ અનુભવ થાય છે. દિવ્ય ધ્વનિમાં એવો અનુભવ થતો નથી. દિવ્ય ધ્વનિમાં તો જાણે બધા પડખાથી એક સાથે કહેવાય છે એવો ભાવ સમજવામાં આવે છે. કેમ કે ભાષા અક્રમ છે ને, ભાવમાં અક્રમપણું, ભાવ ને ભાષા બંનેમાં અક્રમપણું ઊભું થાય છે. એટલે એને સામાન્ય વાણી નથી કહેવામાં આવતી, એને દૈવી વાણી, દિવ્ય વાણી એમ કહેવામાં આવે છે. ઘણી વિશેષતા છે, અસાધારણ વિશેષતા છે.
પરમાર્થ
એ તો કહ્યું કે સમ્યક દ્રષ્ટિને એના શ્રદ્ધા જ્ઞાનમાં જાતિ અપેક્ષાએ શુભ શુભ ને અશુભનું પરમાર્થે સરખાપણું હોવા છતાં એના આચરણમાં સરાગ દશામાં એને વિવેક થાય છે. બંને સરખા છે માટે ભલે અશુભ થાય એવો અવિવેક સમ્યક દ્રષ્ટિને થતો એમ બતાવ્યું છે. બાકી ન રજાય તો ચોખ્ખો કરી છે, અથવા એમ સાંભળીને એમ વિચારીને કોઈ સ્વચ્છંદે ન ચડે. પરમાર્થના વિષયનું તો ગ્રહણ થાય નહીં, અને શુભ શુભનું સરખાજણું સરખાપણું જાણીને પકડે કે હવે અશુભ થાય તો ઠીક ને શુભ થાય તો ઠીક, એમાં કાંઈ વાંધો નથી, ભલે ને શુભ થાય. એ છે કે એ તો તારી ઊંડાઈ વધી છે એમ સ્પષ્ટ પ્રદર્શિત કરે એવી વાત છે. એવું સિદ્ધાંતને ઓથે વિતરાગતાના પ્રતિપાદક એવા સિદ્ધાંતને ઓથે એવી ઊંધાઈ પોષવાનું જરા પણ ઈષ્ટ છે ઘણું ખરાબ છે એ વાત સ્પષ્ટ કરી છે. અને ખ્યાલ છે જીવોના ગડબડ વાળા પરિણામ કેવા થાય એનું ઉપદેશ દેનારાઓને ખ્યાલ છે. ઉપદેશના સ્થાને ઉપર બેઠા છે, નીચે વાળાનું બધું જોઈ શકે છે. એની એક એક નાળ નો ધબકારો એની ગણતરીમાં છે. એટલે ખુલ્લું કરીને કહે છે, જોજે ભાઈ આ કહીએ છીએ પણ આમ હાલતો નહીં, પાછો નીચે જઈશ, એમ જઈશ એમ ચાલીશ તો પાછો નીચે એમ વાત છે. સ્વ સમય અને પર સમય સાથે વાદ વિવાદ કરવા યોગ્ય નથી. નિયમ સારમાં આ વિશે આવ્યો છે, અહીંયા તો જ્ઞાન દૃષ્ટિમાંથી લીધી છે. પણ સ્વ સમય એટલે સ્વ સાધર્મી અને પર સમય એટલે પરધર્મી અહીંયા લેવું. સમય એટલે અહીંયા ધર્મને પાળનારા,
બરોબર,
જૈન ધર્મને પાળનારા હો કે અજૈનો હો, ધર્મના વિષયમાં વાદ વિવાદ કરવા યોગ્ય નથી. શ્રીમદજી એક વાત લખી છે, તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજો. એટલે એમને પરબ ખોલવાની વાત નથી કરી, પરબ બંધાવવાની વાત નથી કરી, આ પાણીની વાત નથી
કરી,
પણ એમની ભાષામાં ગૂઢતા ઘણી આવતી, ગૂઢ ભાષાથી વાત કરતા. એવી કુદરતી પદ્ધતિ હતી એમની. એટલે કોઈ તત્વનો જિજ્ઞાસુ હોય, તત્વનો પ્યાસો હોય, એને તત્વ આપવાનો તમે પરિશ્રમ કરો તો વ્યાજબી છે, યોગ્ય છે, એમ મહેનત કરજો. મહેનત એટલે પરિશ્રમ. પણ જેને અરુચિ હોય એને પરાણે પરાણે દેવામાં તો વિકૃતિ ઊભી થશે, એને ત્યાં લાભ થશે નહીં. ભાષા બહુ ગુઢ વાપરતા. એક વખત એમના કોઈ સગા હતા, આમ મુમુક્ષુ હતા, બે હતા, થોડા સગા પણ થતા હતા અને મુમુક્ષુ પણ હતા. વિચાર થયો કે લાલને મુંબઈ જાઉં, અત્યારે શ્રીમદજી મુંબઈ છે, મુંબઈમાં થોડો સમાગમ પણ થશે અને થોડું કામકાજ પણ હશે, એ સાથે રહેવાશે, આમ પણ થોડી ગણતરીથી ગયા, સામાન્ય યોગ્યતા હતી. એટલે જેને સમાગમમાં જે લાભ લેવો જોઈએ એ વિકલ્પ આવેલો એના પ્રમાણમાં એને ત્યાં જિજ્ઞાસા રહેતી નહીં. છતાંય શ્રીમદજીને એમ થયું કે મુમુક્ષુ છે, કારણ કે આ બાબતમાં સદભાવ છે, પોતા પ્રત્યેનો સદભાવ છે, ભલે ઓગે ઓગે ઓછા વળતા પ્રમાણમાં, વળી અહીંયા રોકાણા છે, જો એને જિજ્ઞાસા હોય તો પોતાને અંદરમાં વિકલ્પ થયો તો કાંઈક કહીએ, પોતાને વિકલ્પ થયો કે કાંઈક એને કહેવું, તત્વનો વિષય પ્રતિપાદન કરવું. રાત્રે સૂતા હતા, પૂછ્યું જાગો છો? કા જાગો છો? હું નથી આવ્યો, સૂતા હતા, કરવા તો કેમ કઈ ભૂખ લાગી છે? સૂતા લાગી છે, કઈ ભૂખ છે કે? હે ઘરે આવીને રહી ને એવું છે, બને મારો ખ્યાલ રહી ગયો. ના ના કે કેમ કે આમ આપ પૂછો છો? કે આપણે તો હજી ચોવીયાર વાયો, કે આ રાત્રે ખાવાનું કેમ પૂછ્યો? હે તુષા લાગી છે, આપણે તો સોવિયાર વાળી લીધો છે, કે આવું કેમ પૂછો આપણે? કે કાંઈ નહીં કાંઈ નહીં, કશું જાવ કે એટલે એવું નથી. અત્યારે એને ઈચ્છા નથી સાંભળવાની. ભાઈ તો ખબર છે એમને, અત્યારે રાત છે ને સોવિયાર રાત્રે સાંજે વાયો છે, કંઈ ખબર નથી ને પૂછે છે, એવું તો કાંઈ નથી. પણ સંકેતિક ભાષા હતી, જોઈ ને જિજ્ઞાસા હોત, એમાં જિજ્ઞાસા એ વખતે ઉભી થાય એમ પૂછે કે આપ કહેવા શું માગો છો? એમ કહીને ત્યારે સુતી વખતે આવી વાત કરો છો, તો આપને શું કહેવું છે? કઈ સમજાણું નહીં મને, એ સમજાણું નહીં, એમાં જિજ્ઞાસા ઉભી થઈ ગઈ. એ ઉભી થઈ જિજ્ઞાસા એ કાળે જોઈએ સાંભળે તો એની ઉપર જુદી થાય છે. વાત ભલે તેની તે હોય, પણ જિજ્ઞાસાના કાળમાં સાંભળે એની અસર જુદી, અને વગર જિજ્ઞાસા એ સાંભળે એની અસર જુદી. આમ છે. એટલે સામાન્ય રીતે જિજ્ઞાસામાં જીવ હોય ત્યારે જ ઉપદેશ કર્તવ્ય છે, એવો એક ન્યાય છે. જેમ પૈસાની કિંમત તો જેટલી છે એટલી છે, પણ ખરે વખતે એ પૈસા મળે ત્યારે એની કિંમત ઘણી થાય છે. પાણીની કિંમત છે એટલી છે, ભલે મફત આવે છે, પણ મરતો હોય પાણી વિના, પ્રાણ છૂટતા હોય ત્યારે એની કિંમત કોઈનું એનું મૂલ્ય ન થાય એટલી હોય છે. એવો જે વિષય છે. જય હરો, જય હરો, હિંમત લાવેલા.